4/11/1991 પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈ દ્વારા સોનગઢમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 13
પૂરું કે તો એને માયનામાં નથી આવતા લોટરી લાગી હવે ભાઈ સાહેબ મને લાગતી હશે એમ કે હું તો આમ તો આમ તો ટિકિટ લઉં છું પણ હવે મને થોડી લોટરી લાગતી હશે મારા નસીબમાં આવે તો આ ભાઈ મારી સ્થિતિ વિશ્વાસ જ ન આવે એવું થઈ ગયું છે પરમાણુ પાસે સુખની યાચના કરે છે ભગવાન આત્મા પાછો થઈને એને કેવી રીતે બે કે ભગવાન ગુરુદેવ કહેતા હતા કે પાસે ચા ન મળે ચા નો પાલો એક રકાબી અડધો પ્યાલો પાસે ચા ન મળે નોતા ચા ન મળે અને ઉપર એને વ્યાખ્યાનમાં મન લાગે ને કે આ ચા મળી નથી ત્રણ થી ચાર વ્યાખ્યાનમાં આવી ગયા પણ ચા તો મળી નહીં આજે હવે આટલો બધો હિંસત્વ થયો હોય અને ભગવાન આત્મા ત્રણ લોકનો નાથ તું છું એ બે ક્યાંથી કેવા કેટલા કેટલા દાખલા ઉડાડતા કઈ કઢી સરખી ન થાય દાળ સરખી ન થઈ ભીસણી ઉડાડે સત્તા પ્રિય માણસો હતો ને કે અત્યારે તો એ જમાનો નથી દેખો અમારી નજરમાં પણ ભગવાન આત્મા છે વિશ્વાસ કરો કોઈ રીતે પણ વિશ્વાસ કરો એક સત્પુરુષ ના મહિમા વિષય નો થોડો મુદ્દો છે કે જ્ઞાન દશામાં જ્ઞાની પુરુષ અનેક ગુણોથી વિભૂષિત થયા થતા મહાન આત્મગુણોને પ્રગટતાથી સોંપે છે. કયા નજરે જ્ઞાનીને જોવા, વ્યૂ પોઈન્ટ શું છે, જ્ઞાનીને કઈ નજરથી જોવા, એટલો વ્યુ પોઈન્ટ છે. આ કહેવાનું આ મુદ્દામાં એટલો વ્યુ પોઈન્ટ છે કે જ્ઞાન દશામાં જ્ઞાની પુરુષ અનેક દિવ્ય ગુણોથી વિભૂષિત થયા થતા મહાન આત્મગુણોને પ્રગટતાથી શોભે છે. તેમની અસામાન્ય દશા હોવા છતાં અને ક્ષેત્ર સંયુક્તતા પ્રાપ્ત થવા છતાં મુમુક્ષુ જીવને સંયોગ થાય છે ને, એટલે દ્રવ્ય યોગ થયો એમ કહેવાય. પણ ખરેખર ક્ષેત્રથી યોગ થયો છે એ દ્રવ્યનો, માટે દ્રવ્ય યોગ કહેવાય છે. પછી મહિમા આવે ઓળખાણ થાય તો ભાવ યોગ થયો કહેવાય, ઓળખાણ ન થાય તો દ્રવ્ય યોગ થયો કહેવાય. એમ દ્રવ્ય સંયુક્તતા પ્રાપ્ત થવા છતાં મુમુક્ષુ જીવને પોતાની યોગ્યતાની ક્ષતિને લીધે જીવને ઓળખાણ થઈ નથી. અત્યાર સુધી દ્રવ્ય સમીપતા અનેક વાર થઈ છે પણ ઓળખાણ થઈ નથી, એનું કારણ પોતાની યોગ્યતાની ક્ષતિ છે.
પ્રત્યક્ષ યોગની વાતમાં બંને લેવા જોઈએ, દ્રવ્ય ભાવે.
પ્રત્યક્ષ યોગમાં ઓળખાણ થાય તો ભાવે પણ યોગ છે, ઓળખાણ ન થાય તો દ્રવ્ય યોગ થયો, ભાવે ન થયો. દ્રવ્ય યોગ થયો એનું ફળ શું કે યોગ અયોગ બરાબર થયો.
જેમ કે આપણને ગુરુદેવ મહેમ 45-46 વર્ષ સામેલો કાર્ય નથી,
કાર્ય ભણ નથી, ઓળખાણ થઈ ગઈ નહીં, એટલો સવાલ છે.
ઓળખાણ થાય તો કાર્ય
થયા,
કાર્ય થયું નથી વાત ચોક્કસ
બરાબર છે, એટલે ઓળખાણ નથી થયું બરાબર છે.
તમારે
મુંબઈ થી આવવું પડે, ભાઈ ને કલકત્તા થી આવવું પડે, શાક વાળા તો અહીંયા જ રહીએ છે. જયારે જયારે ગુરુદેવ નીકળે વિહાર માં જાય આવે ત્યારે દર્શન કરે. યોગ છે કે નથી? યોગ કે નથી? ઓળખાણ ન થાય તો ભલે મંદિર કલકત્તા થી આવે પણ એ શાક વાળા જેવું જ છે. દ્રવ્ય સમીપતા પ્રાપ્ત થવા છતાં પોતાની યોગ્યતાની ક્ષતિને લીધે જીવને ઓળખાણ થઈ નથી. કારણ કે તેવા તેવા યોગે બાહ્ય દ્રષ્ટિથી જોવાનું અને માપવાનું નેત્ર જે બંધ કરવું જોઈએ તે બંધ કર્યું નથી. ક્ષતિ થઈ એમાં શું કરવા? એ ક્ષતિ થઈ કે જે બાહ્ય દ્રષ્ટિથી જોવાનું અને માપવાનું નેત્ર છે એટલે એંગલ જોવાનો દ્રષ્ટિકોણ છે એ બંધ કરવું જોઈએ. એ આ જીવે બંધ કર્યું નથી, નંબર એક. તેથી અને માર્ગ પ્રાપ્તિની અપૂર્વ ભાવના પૂર્વક આપણે ગુરુદેવ સાથે બધા વાત કરતા હોય ને ગુરુદેવ હશે આપણે પણ હશે તો એમાં પોઈન્ટ નીકળે હશે મને વાતચીતમાં તો ગુરુદેવ હશે ને આપણે હશે ભલે વિકલ્પ ન હોય પણ આપણને એમ લાગે કે આપણે હશે ને એ હશે બધું સરખું છે ને. પણ તું સાવ અંદર થી ખસીને હસ્યો છો અને એ ખસ્યા વગર હસ્યા છે એ વખતે ખ્યાલમાં છે કે હરખું લાગ્યું? ખ્યાલમાં ને પ્રસંગ લઈ લઈએ આપણે વખતે ખાવું પીવું બોલવું ચાલવું કરવું બધું બધા જેવી બાહ્ય ક્રિયા અજ્ઞાનીને હોય એવી જ્ઞાનીને હોય છે. કેમ કે અજ્ઞાન દશામાં બાંધેલા કર્મનો ઉદય છે. માર્ગ પ્રાપ્તિની અપૂર્વ ભાવના પૂર્વક સત્પુરુષને ઓળખવાની તીવ્રતા વાળા દ્રષ્ટિકોણના અભાવને લીધે માર્ગ પ્રાપ્તિની અપૂર્વ ભાવના સહિત એટલું ઓળખવામાં બુદ્ધિ નથી લડાવી કે બહુ બુદ્ધિ વાળો છે ને પરીક્ષા કરી લો એમ નહી. માર્ગ પ્રાપ્તિની અપૂર્વ ભાવના પૂર્વક સત્પુરુષને ઓળખવાની તીવ્રતા વાળા દ્રષ્ટિકોણના અભાવને લીધે માર્ગ પુરુષનું વિલક્ષણ સ્વરૂપ લક્ષમાં આવ્યું નહીં.
જેમ
કે તમે કોઈ નિશાળેથી ઉઠીને વેપારમાં દાખલ થાવ છો અથવા તો વેપાર ચાલતો હોય થી બીજી આઈટમમાં તમે વેપાર શરૂ કરો છો ત્યારે તમારે સૌથી પહેલું એ તૈયાર થવું પડે છે કે આપણે આ ચીજને ઓળખતા નહીં હોય તો કોઈ ગમે તે માલ આપી જશે આપણને ખબર નહીં પડે. આપણને તો ખબર આવવી જોઈએ ને કે આ માલ બરાબર છે નહીં તો નકલી વસ્તુ પણ દરેક ચીજમાં મળે છે તો એની ઓળખાણ કરવી પડે છે ને તો ઓળખતા શીખીએ છીએ કે નહીં એ વખતે કેવો દ્રષ્ટિકોણ હોય છે પ્રેક્ટિકલ સાઈડ થી
વિચારો
ઓળખવાનો પર્ટિક્યુલર ચોક્કસ પ્રકારનો દ્રષ્ટિકોણ જીવ જ્ઞાનની અંદર ધારણ કરે છે જયારે એને કોઈ ઓળખવાનો મોકો કે તપ કે પ્રસંગ હોય ત્યારે. માનવ પુરુષના યુગમાં પણ અપૂર્વ આત્મભાવના આત્મપ્રાપ્તિની ભાવના પૂર્વક ઓળખવાની એક દ્રષ્ટિકોણ જ્ઞાનની વૃત્તિમાં થઈ જવું જોઈએ
કે આ સત્પુરુષ છે કે નહીં.
હા, અથવા સત્પુરુષ ની નહીં, સત્પુરુષ છે કે નહીં એમ નહીં. સત્પુરુષ તો છે એ એક સંજ્ઞાએ સ્વીકારી લીધું છે. છે કે નહીં એમ વાત નથી, એક સંજ્ઞાએ સ્વીકાર્યું છે. ઓળખાણ નથી કરી તો ઓળખવાનો પ્રયત્ન કરે છે. શંકા હોય એનું કામ જ નથી. બરાબર, સ્વીકાર્યું છે, ઓગ સંજ્ઞા એ ભક્તિ છે, ઓગ સંજ્ઞા એ અત્યંત ભક્તિ છે, પછીની વાત છે. પછી ઓળખવાની વાત છે, એમની અંદરથી વાત. પૂરા દ્રષ્ટિકોણના અભાવને લીધે જ્ઞાની પુરુષના વિલક્ષણ, જ્ઞાની પુરુષનું વિલક્ષણ સ્વરૂપ લક્ષ્યમાં આવ્યું નહીં. માર્ગને શોધતા છતાં માર્ગ નહીં મળવાથી કેવું મોક્ષ છે? માર્ગને શોધવા નીકળ્યો છે છતાં માર્ગ મળતો નથી, અને એ નહીં મળવાને લીધે મૂંઝવણમાં પડેલો આત્માર્થી જીવ છે, એવા જીવને લેવા થાય. એવા આત્માર્થી જીવની મૂંઝવણ જેની અનુભવવાણીથી મટે છે એવો એને પ્રત્યક્ષ અનુભવ થાય છે. મારી બુદ્ધિ મૂંઝવણ કરે છે અને અનુભવવાણીથી કરે છે, ખાલી વ્યાખ્યાથી ને લોજિકથી ને તર્ક ઉડાવીને મને સમાધાન નથી આપતા, અનુભવથી મને સમાધાન આપે છે એમ એને ખાતરી થાય છે. એની અનુભવવાણીથી મટે છે. અને પરમાર્થ વિષય ઉપર જેનું લક્ષ્ય હોય, એટલે આત્મકલ્યાણ ઉપર જેનું લક્ષ્ય હોય, આત્મહિતના લક્ષ્ય જ પ્રવૃત્તિ કરતો તત્વ ક્યાં છે, તેને જ્ઞાની પુરુષની વાણીમાં અપૂર્વ સ્વભાવનું નિરૂપણ એને શું જ્ઞાની પુરુષની વાણીમાં દેખાય છે. અપૂર્વ સ્વભાવનું નિરૂપણ પુરવાર પર અવિરોધ પણે શું આત્માર્થ સાધક થતો માલુમ પડે છે. આટલો વાણીના તત્વમાં આટલો પ્રકાર ઉભો થાય છે એમ લેવું છે. પરમાર્થ ઉપર જેનું લક્ષ્ય હોય, એ આત્મકલ્યાણ ઉપર જેનું લક્ષ્ય હોય, તેવા મુમુક્ષુ જીવને જ્ઞાની પુરુષની વાણીમાં અપૂર્વ સ્વભાવનું નિરૂપણ પુરવાર પર અવિરોધપણે અને આત્માર્થ સાધક થતું હોય એવું માલુમ પડે છે. કઈ ઇમ્પ્રેશન ઉઠે છે વાણીની ત્યારે વિશેષ પરિચયથી તેમનો અંતર પરિણામમાં વૃત્તિ ક્રિયા ચેષ્ટિત પણ જ્ઞાની પુરુષના અંતર પરિણામમાં વૃત્તિ ક્રિયા ચેષ્ટિત પણ એવો એક શબ્દ છે. એનો અર્થ શું છે, ભાવ શું છે કે અંતર પરિણામમાં ચેષ્ટા એટલે પ્રયત્ન, અંતર વૃત્તિમાં એક સ્વરૂપને સાધવાનો પ્રયત્ન ચાલતો હોય છે. એવું અંતર પરિણામમાં વૃત્તિ ક્રિયા ચેષ્ટિત પણ તેથી ઉત્પન્ન થતું સ્વરૂપનું એકત્વ અને બાહ્ય પરિણામમાં રાગથી અને દયાથી સંયોગથી વિભક્ત પણ અર્થાત ભિન્નતા ઘનિષ્ઠ પરિચયથી મોમોક્ષુને દેખાઈ જાય છે ત્યારે એને જ્ઞાની પુરુષને ઓળખાણ થાય છે એમ કેમ છે.
અંતરપણનો શું ચાલી રહ્યો છે જ્ઞાનીને એ બરોબર સમજવામાં આવે
તો એને એને બાહ્ય પરિણામ તો ઈચ્છ સ્થૂળ છે એટલે એને ખ્યાલ આવે છે કે આ જુદા રહીએ છે, હશે છે પણ ખસતા નથી, એ પધારે દેખાય, નહીં તો ન દેખાય, આપણે જેવું જ દેખાય. અને ત્યારે જો એટલી હદે દેખાય છે ત્યારે તેમનો ચૈતન્ય રસ પણ પ્રગટપણે જોવામાં આવે છે કે આત્મરસ કેટલો વર્તે છે. અને જ્યારે ચૈતન્ય રસ પ્રગટપણે દેખાય છે ત્યારે સ્વામીની મુદ્રા અને નેત્રો હવે આથી બીજા સિમ્પટમ લીધા. વાણી ઉપરાંતના સાધનો છે જ્ઞાનીને ઓળખવા, તેમની મુદ્રા અને નેત્રો અને જાગૃત ચૈતન્યની ચેષ્ટા ભાન સહિત પણ હોવા રૂપે લક્ષ ગોચર થાય છે. હું લક્ષ કે આ ભાનમાં રહીને બધું ચાલે છે, અનુપયોગી નથી ચાલતો. આ ઉપરાંત તેમના પરિણમનનું વલણ આપણે નથી કહેતા, ભાઈ આ પડે છે પણ વલણ એનું ત્યાં ત્યાં છે. એમ જ્ઞાનીના પરિણમનનું વલણ વાણીમાં આશય ભેદ ઉભો કરે છે. આ એક ગૂઢ વિષય છે, જે વલણ માપે એને આશય પકડાય. તેમના પરિણમનનું વલણ વાણીમાં આશય ભેદ ઉભો કરે છે, અર્થાત સર્વકથનનું કેન્દ્ર સ્થાન પરમાર્થ રૂપે પુરુષાર્થ પ્રેરકપણે લાગે છે. પણ હું મોક્ષને સાંભળનાર નથી, ઘણી પ્રેરણા જોવામાં આવે છે એમને, જે અંડરટોન છે એમાં જોવામાં આવે છે. જ્ઞાનીની પરમ સરળતા અને તેથી ઉત્પન્ન ઉદાત્તપણાને લીધે ઉદારતા ગણી છે, વિશાળતા ગણી છે. નિષ્કારણ કરુણાશીલતા, મધ્યસ્થતા પૂર્વક કરુણાશીલતા, મધ્યસ્થતા આદિ ગુણો અલૌકિક સાધક કોટેના જણાય એટલે મુમુક્ષુ કોટેના ન જણાય. અલૌકિક સાધક કોટેના જણાય એટલે મુમુક્ષુને પણ સરળતા હોય છે, વિશાળતા હોય છે. પણ જ્ઞાનીની મધ્યસ્થાને વિશાળતાને ખોટી કદાચ ઉભી પડે છે એ પણ જણાય. ત્યારે મુમુક્ષુને ઓળખાણ પૂર્વકનું બહુમાન અને પરમ ભક્તિ ઉત્પન્ન થઈ, તથારૂપ આરાધન થયેલ એ ભક્તિનો ભાવ પરિણમન થઈ જાય છે. એ ભાવ આરાધન થઈ મુમુક્ષુ જીવનો દર્શનનો પણ ઘટે છે, અનુવાદ ઘટે છે. ઉપશમ થવાને યોગ્ય થઈ, ઉપશમ થાય તેવી સહજ સ્થિતિ, કુદરતી સ્થિતિ આ સત્પુરુષના યોગ અને સત્સંગ કેવી રીતે મુમુક્ષુનો ઉપકારી થાય છે, સહજ સ્થિતિ ઉદભવે છે, સુગમ પણ એ સ્થિતિ બને છે, એ સિદ્ધાંતિક વાત છે. અને જેનું સ્થળ જેનું પરિણામ અનુક્રમે કૈવલ્ય દશાની પ્રાપ્તિ છે. સાધારણ કિંમત નથી ઓળખાવી, એક વાર ઓળખે તો નિર્વાણ થઈ ગયું, રિઝર્વેશન થઈ ગયું. જેની દ્રષ્ટિ અથવા શ્રદ્ધા નિજ અનંત શાંતિના પિંડ ઉપર છે અને જેને સ્વયંનો સાક્ષાત્કાર થઈ વસ્તુ પ્રગટ થઈ છે, તે પરખાયાથી જોયાથી તે જ્ઞાની પુરુષ છે એમ અવશ્ય નિશ્ચય થાય છે. જ્ઞાની પુરુષના ઓળખવા સંબંધીનો ટુકડો છે. આપણી ચર્ચા ચાલી ગયેલી છે જ્ઞાની પુરુષને ઓળખવા સંબંધી, પણ એ ચર્ચા ઉપરથી સંક્ષેપમાં વાત લઈ લીધી છે. માલ લેવા જાવ તો પૈસા દેવા જ પડે, વગર પૈસા માલ લેવો હોય તો એ પ્રમાણિકતા નથી. માલ લેવો છે પૈસા લઈને બજારમાં જવું, આપણે પૈસા નથી માલ લઈ લો ગમે એટલો બજારમાં લઈને, આમાં તો નથી કામ આવતું. ઓલા પણ તો કોઈ ક્ષેત્ર આપી દેશે, આમાં તો એવું બનતું નથી, આમાં તો વગર પૈસા કઈ મળતું નથી, યોગ્યતા વગર કઈ નથી. પ્રમાણિકતા સુધી વિચારવાનું છે, મારી યોગ્યતા નહીં હોય તો કઈ આમાં મળવાની ચીજ. સ્વરૂપ નિર્ણય સંબંધિત આ વચનામૃત છે. ચર્ચા તો આપણે ચાલે જ છે આ વિષયમાં. અહીંયા ગુરુદેવના વચનામૃતમાં વિષય સ્પષ્ટ છે કે વર્તમાન જ્ઞાન દર્શન વીર્યનો અંકુર છે તે ત્રિકાળનો અંશ છે. વર્તમાન જે પર્યાયમાં જ્ઞાન દર્શન એટલે ચૈતન્ય અને વીર્યનો અંકુર છે એટલે પ્રગટ અવસ્થા અંશ છે, વર્તમાન પ્રગટ અવસ્થા છે તે ત્રિકાળનો અંશ છે, એની અંદર ત્રિકાળી સ્વભાવનો અંશ પ્રગટ છે. તે અંશ દ્વારા ત્રિકાળી આત્મતત્વનો નિર્ણય થાય છે, અહીંથી નિર્ણય થાય છે. જો અનુભવ પદ્ધતિથી પ્રયોગ ચાલતો હોય, અનુભવ પદ્ધતિનો પ્રયોગ ચાલતો હોય તો તે પ્રગટ અંશ દ્વારા અથવા સ્પષ્ટ અનુભવાંશે, આ અંશ એટલે આ સ્પષ્ટ અનુભવાંશે જે 751માં શ્રીમદજી લીએ છે એ આ પ્રગટ અંશ દ્વારા વાત કરી છે. સ્વભાવ અંશ પ્રગટ છે એના સ્પષ્ટ અનુભવાંશે ત્રિકાળી આત્મતત્વનો નિર્ણય થાય છે, આ અંશથી નિર્ણય થાય છે. ગોળનો રવો લેવા જઈએ છીએ, 30 કિલોનો ગોળનો રવો હોય છે, એક કણી ચારાની ભાર પાવલી ભારની એક સેમ્પલ લઈને ચાખીએ છીએ, ઉપયોગ જેટલો સેમ્પલ ચાખ્યો એના ઉપર છે કે ગોળ કેવો લાગે છે. અને જેવો ગોળ સ્વાદમાં આવે છે અનુભવમાં, આ સ્વાદમાં આવે છે અનુભવમાં આવે છે, આખો રવો એવો છે એવો એક નિર્ણય થઈ જાય છે. એ સેમ્પલના અંશનો ઉપયોગથી અનુભવ કરે છે અને લક્ષમાં નિર્ણયમાં આખી ચીજ આવી જાય છે. આ તો લૌકિક પ્રયોગથી પણ સમજાય એવો વિષય થઈ ગયો ને. એવું જ છે આમાં કે જ્ઞાન દર્શન વીર્યનો જે અંશ છે એ ત્રિકાળનો જ અંશ છે, એ સેમ્પલ છે એ ત્રિકાળનો જ સેમ્પલ છે, ત્રિકાળી એવો જ છે. તે અંશ દ્વારા ત્રિકાળી આત્મતત્વનો નિર્ણય થાય છે. જેમ આંબાના બે પાંદડા જમીનની બહાર દેખાતા હોય,
જ્ઞાનનો જે અંશ છે વર્તમાનમાં તો બે આકાર રૂપે દેખાય છે,
એટલે ત્યાં થોડો વિશેષ વાત છે કે જ્યાં એ પ્રકરણ ચાલ્યું છે સમયસર પરિશિષ્ટમાં ત્યાં જ્ઞાયાકાર જ્ઞાન નથી લીધો, એટલે કે જ્ઞેયને જાણતું એવું જ્ઞાન નથી લીધો. ત્યાં તો જ્ઞાન પ્રગટ છે કેમ કે જ્ઞાન માત્રને સ્વસંવેદનથી પ્રસિદ્ધિ છે એવી વાત લીધી છે. એટલે ત્યાં શું
જ્ઞાન જે છે એ તો વર્તમાનમાં જેને ઉપયોગમાં આવે છે એ તો મેં આકારે ઉપયોગમાં આવે છે, એવું તો આવતું નથી.
એમણે ત્યાં થોડી વિશેષ વાત કરી કે અહીંયા તો જે જ્ઞાન પ્રગટ છે એ પ્રગટ જ્ઞાન સ્વસંવેદનથી પ્રસિદ્ધ થઈ રહ્યું છે એવા જ્ઞાનીને હું વાત કરું છું કે જેના જે અંશ દ્વારા ત્રિકાળીનો નિર્ણય થાય છે. એવી વાતને અહીંયા નકારથી યાદ નથી કરી, નિરાકાર જ્ઞાન નહીં એવો નકારથી યાદ નથી કરી. એક જ વસ્તુને સ્થાપી છે કે જ્ઞાનમાં જે જ્ઞાન વેદન છે એને એ પોતાનું વેદન છે, જ્ઞાનમાં જે જ્ઞાન વેદન છે તો જ્ઞાનને પોતાનું વેદન છે. એટલે જ્ઞાન વેદન નહીં લેતા સ્વસંવેદન શબ્દ વાપર્યો છે. હવે આપણે એક તકલીફ શું થઈ છે કે જે શબ્દો પરિચિત છે એ શબ્દોનો રૂઢિ અર્થ એટલો પકડાઈ જાય છે કે પછી એ સિવાય બીજો અર્થ સમજવામાં તકલીફ ઊભી થાય છે. એટલે આપણે સ્વસંવેદન નો અર્થ એવો સમજી રાખ્યો છે કે નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં જે સ્વસંવેદન થાય એને સ્વસંવેદન ગણવું. એ સિવાય સ્વસંવેદનની કલ્પના નથી કરી શકતા આપણે કે બીજો અર્થ થઈ શકે. તો અહીંયા એ વાત નથી. અહીંયા આચાર્ય મહારાજે સ્વસંવેદન શબ્દ પરિશિષ્ટમાં વાપર્યો છે લક્ષણ લક્ષણની ચર્ચામાં. ત્યાં જ્ઞાનનું જ્ઞાનને સ્વપણે વેદન, કેમ કે જ્ઞાનનું વેદન જ્ઞાનને છે, તો એમાં બીજાનું વેદન ક્યાં આવ્યું? તો કે બીજાનું વેદન થઈ પણ નથી શકતું વસ્તુ સ્થિતિ એ તો. પણ જ્યારે ઓળખાય છે ત્યારે આત્મા સ્વપણે ઓળખાય છે, આત્મા થર્ડ પર્સન તરીકે નથી ઓળખાતો. સામાન્ય રીતે વિચાર દશામાં આત્માનો વિચાર ચાલે છે ત્યારે જાણે આત્મા કોઈ અન્ય તત્વ હોય એવી રીતે વિચાર ચાલે છે, અને તેથી પણ આત્માને ઓળખાણ નથી થતી. અહીંયા ખાલી જ્ઞાન વેદન એમ નહીં વાપરતા, સ્વસંવેદન શબ્દ વાપર્યો છે. એમાં પણ હેતુ છે કે પોતાપણું ત્યાં આવે છે અને ઓળખાણ થાય છે, પોતા સ્વરૂપે ઓળખાણ થાય છે. જ્યારે જ્યારે સ્વરૂપ નિશ્ચય થાય છે કે સ્વરૂપની ઓળખાણ થાય છે ત્યારે મારું સ્વરૂપ આવું છે એમ ઓળખાય છે. એટલું સ્વરૂપ ઓળખાય છે એવું નથી ઓળખાતું, પણ મારું સ્વરૂપ આવું છે એમ સીધું ઓળખાય છે, એવી ઓળખાણ છે. સાચી ઓળખાણમાં આ વિશેષતા છે. એટલું બતાવવા માટે ત્યાં સ્વસંવેદન શબ્દ વાપર્યો છે, ખાલી જ્ઞાન વેદન શબ્દ નથી વાપર્યો, સ્વસંવેદન શબ્દ વાપર્યો છે. હવે સ્વસંવેદન શબ્દથી કલ્પના સિદ્ધિ શુદ્ધોપયોગ નહીં કરીએ તો મેળ નહીં બેસે. એ વાત નથી લેવી. જ્ઞાનનું જ્ઞાનને પોતાપણે વેદન ત્યાં પ્રસિદ્ધપણે ઓળખાણ થઈ ગઈ. કારણ કે શેનાથી પ્રગટ છે? તો કે જ્ઞેયને જાણવાથી જ્ઞાન પ્રગટ છે એ વાતની અહીંયા વિચાર પણ કરવાનો નથી. એટલે એ વાત જ નથી પોતે લેતા. જ્ઞાન પ્રગટ છે કારણ કે એમ કહીને વાત લીધી છે કે જ્ઞાન માત્ર ને સ્વસંવેદન થી સિદ્ધિ છે. જો જ્ઞાન માત્ર ને સ્વસંવેદન થી સિદ્ધિ થતી હોય, એટલે હૈયાતી પકડાતી હોય, તો અહીંયા સ્વરૂપ નિશ્ચય થાય છે. આ વખતે સ્વરૂપ નિશ્ચય થાય છે. આ બીજ જ્ઞાન છે, અહીંથી લક્ષ શરૂ થાય છે, સ્વરૂપ લક્ષ અહીંથી શરૂ થાય છે, અહીંથી પરિણામનું વલણ ફરે છે, સ્વસન્મુક્તા આવે છે, સ્વસન્મુક્તાનો પુરુષાર્થ પણ અહીંથી ઉત્પન્ન થાય છે. અને આ પુરુષાર્થની જાત એવી છે કે ગણતરીના દિવસોમાં કે ગણતરીના કલાકોમાં જ કામ પૂરું થાય છે. એટલે કોઈ એમ કે સમ્યક સમ્યક તો અમે ઘણા વર્ષથી છીએ પણ અનુભવ નથી થતો, એ સમ્યક સમ્મુખની અહીંયા ખરેખર વાત નથી થતી. પછી કોઈ વિશાળ વાતમાં એમ કહેવાય, કોઈ એમ કે ભાઈ કોઈ જ્ઞાનીને જ્ઞાનમાં આવી ગયું હોય કે આ જીવ છે એ ભવિષ્યમાં પામવાનો છે અને ઉન્નતિના ક્રમમાં આવેલો છે, તો એને સમ્મુખ છે એમ કહેવાય કે ભાઈ આગળ જતા સમ્યક પામવાનો છે, માટે સમ્યક સમ્મુખ છે. પણ એ આ નિર્ણયની વાત નથી. નિર્ણય થાય એને તો ગણતરીના કલાકોમાં કે ગણતરીના દિવસોમાં જ પ્રત્યક્ષ અનુભવ થઈ જાય છે. એ પરોક્ષનું જ્ઞાન રહેવા તૈયાર નથી જેને પોતાના સ્વરૂપની અનંત પ્રત્યક્ષતા ભાસી ગઈ, એનું જ્ઞાન પરોક્ષ રહેવા માટે હવે તૈયાર નથી. એ અનંત પ્રત્યક્ષ સ્વરૂપના જોરમાં પોતે જ પ્રત્યક્ષતા ધારણ કરી લેશે. જેવી પ્રત્યક્ષતા ધારણ કરશે તે પરોક્ષતા એ વખતે નહીં હોય એને. દ્રષ્ટાંત આપ્યું છે ગુરુદેવે, કે જેમ આંબાના બે પાંદડા જમીનની બહાર દેખાતા હોય, અંકુર ઉપર નામ દર્શન વીર્યનો અંકુર લીધો ને, એમ જેમ આંબાના બે પાંદડા જમીનની બહાર દેખાતા હોય, તેના ઉપરથી નક્કી થાય કે આનું બીજ આંબાનો ગોટલો છે. બે પાંદડા ઉપરથી ખોદીને જોવું ન પડે કે શેમાંથી આ અંકુર ફૂટ્યો છે. પાંદડા જોઈને નક્કી થાય કે આ તો આંબો છે, નીચે ગોટલો છે જમીનમાં, ન દેખાતો હોય તો દેખાઈ ગયો. તે બીજ અવ્યક્ત હોવા છતાં પાંદડા વડે તેનો નિર્ણય થાય છે, બહાર આવેલા પાંદડા વડે તેનો નિર્ણય થાય છે, એમ જ્ઞાન દર્શન વીર્યનો અંશ છે. હવે જો દ્રષ્ટાંત સિદ્ધાંત ઉપર આવે છે કે અહીંયા જ્ઞાન દર્શનમાં ચૈતન્ય લેવું છે, ચૈતન્ય કરતા અનુભવન લેવું છે, અને વીર્યમાં પુરુષાર્થનો ઉત્થાન છે. એ બે પાંદડા લઈ લીધા, એ અંશ છે તે ચૈતન્યનો અંશ છે, તેનાથી ચૈતન્ય સ્વભાવી આત્માનો નિર્ણય થઈ જાય છે. અંદરમાં શેમાંથી આ નીકળ્યા, જ્ઞાન દર્શન અને વીર્ય શેમાંથી નીકળ્યા, એ સ્વરૂપ કેવું છે એનો નિર્ણય થઈ જાય છે. કેમ કે તે રાગ દ્વેષ કે પુણ્ય પાપનો અંશ નથી, અને તે ઉપાધિક ભાવ પણ નથી, નિરુપાધિક છે. જ્ઞાન છે એ અહીંયા નિરુપાધિક છે, જ્ઞાકાર જ્ઞાન સ્વઉપાધિક છે મિથ્યાત્વની દશામાં. અને જે વેદન સ્વરૂપે જ્ઞાન છે એ નિરુપાધિક છે, એમાં ઉપાધિ નથી, અહીંયા તો પહોંચ જ નથી. જ્ઞાકારની પહોંચ નથી, ઉપાધિની પહોંચ ક્યાંથી આવે? ત્યાં અસર જ ના આવે, એટલે તે ઉપાધિક ભાવ નથી. તેમાં રાગનો પણ અંશ નથી, દ્વેષનો પણ અંશ નથી, પુણ્યપાપનો પણ અંશ નથી, મોહનો પણ અંશ નથી. આમ આત્માનો નિર્ણય કરવો તે માંગલિક છે. છેલ્લું વચન આવ્યું, આવો આત્મ સ્વરૂપનો નિર્ણય કરવો તે માંગલિક છે. આત્માનું પરમ કલ્યાણ થવાનું પહેલું વહેલું અહીંથી પ્રારંભ થાય છે, માટે માંગલિક છે એમ કહ્યું. આપણે નથી કહેતા કોઈ ક્યારે શરૂ કરતા પહેલા જરાક માંગલિક કરી લઈએ, કાર્ય નિર્વિઘ્ને પૂરું થાય. એમ આત્માને મોક્ષનું કાર્ય નિર્વિઘ્ને પૂરું થાય એવું માંગલિક છે. એવી જ વાત એમને 382 નંબરમાં લીધી છે. જ્ઞાન દર્શન એટલે ચૈતન્ય, ચૈતન્યના બે ભેદ, વીર્ય એટલે વીર્ય ગુણનો પુરુષાર્થ, પુરુષાર્થનો પર્યાય. બે ગુણ લીધા, એક ચૈતન્ય ગુણ અને એક વીર્ય ગુણ, જેમ બે પાંદડા લીધા ને દ્રષ્ટાંતમાં, એમાં બે પર્યાય લીધી, પ્રગટ પર્યાય. ઓલા બે પાંદડા પ્રગટ થયા હતા તો આ બે પર્યાય પ્રગટ છે એમ કેવું. આપણે એક ચર્ચા થઈ હતી કે આત્માને મિથ્યાત્વ અવસ્થામાં અનંત દુઃખ છે, છતાં એને જરાય લાગતું નથી, ઉલટાની અનુકૂળતા આવે. સરોયામાં 1-1.5 લાખનો વધારો છે એવો ખ્યાલ હોય ને, એના બદલે 2-2.5 લાખ દેખાય, ખરે ફેરતો દર હોય ધાર્યા કરતા દુઃખ જરાય લાગે, રાજીપો આવે. ઠીક છે, આ વર્ષે લાભ હવાયા છે કે 1.5 છે, ખુશી થાય છે ને માણસ, રસ આવે છે. જ્ઞાની પુરુષ એમ કે છે એ વખતે શું કે અનંત દુઃખ છે, હવે એ કેવી રીતે મેળવો? અને અનંત દુઃખ હોય અને આત્માને દુઃખ જ ન લાગે તો આત્મા કેવો ગણવો? એની શક્તિ કેટલી ગણવી દુઃખ સહન કરવાની, આ એનો વીર્યનો અંશ છે, શક્તિ અહીંથી પકડાય છે. અનંતવાર છેદન ભેદન બળવું જળવું ડૂબવું મૂંઝા મૂંઝાવું મળવું, આવા બધા પ્રકારના સંયોગો વિયોગો થયા છે ને, એ કાંકરી ખરી નથી આત્મામાંથી, એના પ્રવેશ ખાંગો થયો નથી, એ ગુણમાંથી કઈ ખર્યું નથી. એવું ને એવું અત્યારે મિથ્યાત્વ સંસાર અવસ્થામાં પણ એવો ને એવો છે, એ શું બતાવે છે? એની શક્તિને સામર્થ્ય બતાવે છે. એમ વીર્યનો અંશ પણ પ્રગટ છે, જેમ ચૈતન્યનો અંશ પ્રગટ છે એમ વીર્યનો અંશ પણ પ્રગટ છે, એમ કેવું છે. આત્માને ઓળખવા ઓળખાવવા જ્ઞાનતે આત્મા જ્ઞાનતે આત્મા એમ કહ્યું છે, કારણ કે જ્ઞાન તે પ્રગટ અંશ છે. ચોખ્ખી વાત કરી છે ને,
વીર્યનો અંશ કીધું છે, વીર્ય અંશ દ્વારા ઓળખવાની વાત નથી,
ના ઓળખવામાં જ્ઞાન જ્ઞાન જ ઓળખ જ્ઞાનથી જ ઓળખાય છે, પણ ત્યાં થોડી વિશેષ વાત કરી છે. બે પાંદલા બાર લીધા ને તો બીજો ગુણ કયો લેવો એમ કે, એટલા પૂરતી વાત કરી છે, દ્રષ્ટાંતનો મેળ મેળવવો, એટલે ઓળખવા માટે જ્ઞાન જ છે, બીજું કોઈ નથી. હે આત્માને ઓળખાવવા જ્ઞાનતે આત્મા જ્ઞાનતે આત્મા એમ કહ્યું છે, કારણ કે જ્ઞાન તે પ્રગટ અંશ છે અને આનંદનો અંશ કાંઈ પ્રગટ નથી. પ્રગટ તો આકુળતા છે, આનંદની જગ્યાએ તો પ્રગટ આકુળતા, એટલે વિપરીત પર્યાય છે આનંદ ગુણની તો, અને જ્ઞાનની પર્યાય વિપરીત નથી એમ કહેવું છે. એમ કહીને એમ કહેવું છે કે જ્ઞાનને પર્યાયમાં વિપરીતતા નથી. શું અથવા જ્ઞાન જે જ્ઞેયને અવલંબે છે, જ્ઞાનનો ઉપયોગ જ્ઞેય સન્મુખ થઈને જાણે છે, અથવા જ્ઞાનમાં જે ભ્રાંતિરૂપ વિપરીતતા છે એ બધું બાદ કરીને આ વાત લેવી છે કે સામાન્ય અંશમાં ભ્રાંતિ પણ નથી, ભ્રાંતિ નિર્ભ્રાંતિ વિશેષ અંશમાં જાય છે, સામાન્ય અંશની અંદર પરસન્મુખતા નથી, કે સામાન્યને તો કોઈ પરનું એકત્વ નથી, કે પરાલંબી પણ પરનું અવલંબન પણ નથી, એટલે એમ કહે છે કે જ્ઞાનનો જ્ઞાન તે પ્રગટ અંશ છે, ત્રિકાળી સ્વભાવનો પ્રગટ અંશ જ્ઞાન છે, એ જ્ઞાન સામાન્ય છે, જ્ઞાન સામાન્યથી આત્મા ઓળખાય છે, કેમ કે સ્વભાવ પણ સામાન્ય સ્વરૂપે છે, સામર્થ પણ એકરૂપ રહેતું સામાન્ય છે, અને જ્ઞાન સામાન્ય પણ એકરૂપ રહેતું સામાન્ય છે. જ્ઞાન સામાન્ય અને જ્ઞાન વિશેષ, તો જ્ઞાન વિશેષ તે અહીંયા પ્રગટ અંશ છે એમ નથી કહેવા,
પર્યાયમાં
જ્ઞાન સામાન્ય તે પ્રગટ અંશ છે, જ્ઞાન વિશેષ તો પ્રગટ અંશ છે એમ નથી. જો જ્ઞાન વિશેષ લેવા જાઓ તો ઇન્દ્રિય જ્ઞાન છે, જ્ઞાન વિશેષમાં તો ઇન્દ્રિય જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન તો જ્ઞાન છે નહીં, જ્ઞાન નથી એનાથી આત્મા ક્યાંથી ઓળખાય, જે જ્ઞાન નથી તેનાથી આત્મા ક્યાંથી ઓળખાય, એ તો લોજિકથી ન્યાયથી નહીં બેસે, એ તો જેમ રાગથી નહીં ઓળખાય શરીરથી નહીં ઓળખાય એમ જ્ઞાન વિશેષથી નહીં ઓળખાય, જ્ઞાન સામાન્યથી
ઓળખાશે.
આપણે ત્યાં ઘણાની મૂંઝવણ થાય છે. જ્ઞાન લક્ષણ થી આત્મા ઓળખાય પણ કઈ, આપણું જ્ઞાન તો એવું નથી કે આત્માકાર હોય એવું કઈ. આપણા જ્ઞાનમાં તો કેટલી જાતની આકૃતિઓ જણાય છે એવું. આત્મા તો એકાકાર છે, આત્મામાં તો અનેકાકાર પણ છે નહીં. અને જ્ઞાનનો પર્યાય તો મેચક જોવામાં આવે છે. એટલે લગભગ તત્વજ્ઞાનનો અભ્યાસ કરનારા મુમુક્ષુ જીવોનો મોટા ભાગનો જ્ઞાન સામાન્ય ઉપરનો કોઈ વિચાર વિષય ચર્ચા વાર્તા કે એ દિશાની અંદર કાંઈ જોવામાં નથી આવતું. પછી જ્ઞાન લક્ષણ ભલે શાસ્ત્રમાં લખ્યું પણ અંદરમાં ન બેસે, શાસ્ત્રકારને ના પાડી શકાય નહીં. કેમ કે કુંકુંદાચાર્ય જેવા, અમૃતચંદ્રાચાર્ય જેવા આચાર્યના લખાણ છે, તો ના તો પાડી શકાય નહીં પણ અંદર બેસે નહીં. કેવી રીતે બેસે? જ્ઞાન લક્ષણ એવું જ્ઞાન લક્ષણ પ્રગટ જોવા જાય તો કઈ આત્મા તો ઓળખાતો નથી પાછો એને, નહીતર તો બેસે કે ચાલો કે છે એ પ્રમાણે ઓળખાઈ ગયો આત્મા, પણ આત્મા ઓળખાણ થતી નથી. એટલે એ વાત બેસે નહીં, હા પાડે ઉપર ઉપરથી. શું કેવું કે તમારું જ્ઞાન તો ઇન્દ્રિય જ્ઞાન છે, તમારું જ્ઞાન તો મતિ શ્રુત રૂપ છે, તમારા જ્ઞાનમાં તો અલ્પજ્ઞ પણ છે, આત્મા તો એવો છે જ નહીં. આત્મા કઈ એવો નથી જે આત્મા શાસ્ત્રમાં વર્ણન કરે છે એ એવો નથી, તો એ લક્ષણને આ લક્ષ થાય કેવી રીતે? અને છતાં આત્મામાં આત્માનું લક્ષણ જ્ઞાન એમ શાસ્ત્ર પોકારી પોકારી નાખી જશે. એટલે કોઈ રીતે સમાધાન ન થાય. અને સમાધાન ન થાય તો કઈ આગળ ગાડી હાલવાની નથી. એટલે જ્ઞાન સામાન્ય છે એ પ્રગટાંશ છે એમ કહેવાનો અભિપ્રાય છે. અને આનંદનો અંશ કઈ પ્રગટ નથી, પ્રગટ તો આકુલતા છે. તેથી જ્ઞાનના પ્રગટ અંશ દ્વારા આત્માને ઓળખાયો છે. તે જ્ઞાન સ્વભાવનો પ્રગટ અંશ હોવાથી સ્વભાવના પ્રગટ અંશ દ્વારા આત્માને ઓળખાયો છે. ગુરુદેવ બહુ નજીક લઈ જવા માટે એને જ દ્રવ કહે છે. તને પર્યાયમાં દ્રવનો જ અનુભવ થાય છે એમ કહી દે છે. તને જ્ઞાનમાં દ્રવનો અનુભવ થાય છે, કાં તો કહે છે તને જ્ઞાનમાં ભગવાન આત્માનો અનુભવ થાય છે એમ જ કહી દે છે. અનુભવ શબ્દ એટલા માટે વાપરે છે કે વેદન લેવું છે. પકડાઈ જાય છે. સોનાની ખાણ કોઈની જડે છે ભૂસ્તર શાસ્ત્રીઓ હોય છે. ખાણ ના વિષયના શાસ્ત્રીઓને ભૂસ્તર શાસ્ત્રીઓ કહે છે. તો એને કઈ આખી ખાણ નથી મળતી, એને એકાદો પથ્થરનો ટુકડો કે માટીનો ટુકડો એવો મળે છે કે જેની સાથે સોનાના રજકણો મળેલા હોય છે. ત્યાંથી ખાણ નાખી, ત્યાંથી ખાણનો પત્તો લાગે છે. કઈ સીધી કઈ સોનાની ખાણમાં કઈ સોનાના ઢાળિયા નથી, અંદર કઈ લગડીઓ નથી કઈ સોનાની ખાણમાંથી નીકળતી. પણ આ માટીમાં સોનું સાથે ભળેલું છે એવો જથ્થો અહીંયા જ છે. જો આનો પ્રોસેસ કરવામાં આવે તો કણબંધી સોનું થાય. પછી ભલે હજારો ટન માટીમાંથી બે ટન સોનું થાય પણ એ સોનુંની કિંમત એટલી, મજૂરી કાઢતા મજૂરી ખર્ચતા પણ નફાકારક થઈ પડે છે, માટે એ કામ કરવામાં આવે છે. એવી રીતે અહીંયા ભલે સામાન્ય અને વિશેષ જ્ઞાન એક પર્યાયમાં છે, પર્યાય એક જ છે, જ્ઞાન સામાન્ય અને જ્ઞાન વિશેષની પર્યાય એક જ છે. બીજું કે એ જ્ઞાન વિશેષની અંદર રાગાદેવ વિભાવ ભાવો ખાલી પ્રતિબિંબ નથી પડતા પણ એકત્વપણે અનુભવાઈ રહ્યા છે મિથ્યાત્વ અવસ્થામાં. હવે કેવી રીતે આત્માને ગોતવો આવી સ્થિતિમાં, તો એ પણ પ્રયત્ન કરવાથી જરાક રાગથી રાગનો અભાવ કરીને એટલે અવલંબન છોડીને જ્ઞાન વિશેષને પણ ગૌણ કરીને અને જ્ઞાન સામાન્યને બરાબર લક્ષમાં લઈને ઓળખવાની મહેનત કરવામાં આવે, ઓળખવાની જિજ્ઞાસા હોય, ઓળખવાનો પ્રયત્ન હોય, તો અનંત જ્ઞાનની ખાણનો પત્તો લાગે છે. અનુભવ ભલે પછી થશે પણ પત્તો લાગી જાય છે કે આ ઠેકાણે જ્ઞાનની ખાણ છે. અને ત્યાં બે બીજો એક પણ મુદ્દો ઉભો થઈ જાય છે આ જગ્યાએ કે એ જ્ઞાન નિરુપાધિક રૂપ હોવાથી અને અનુપાધિ નિરુપાધિ અનાકૂળતા